કરશું.
નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજાયાણમ, નમો લોએ સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે ધ્રુવ અચલને અનુપમ ગતિ પામે સર્વે સિદ્ધને વંદી કહું શ્રુત કેવળી કથિત આ સમય પ્રાભૃત અહો.
અષ્ટાનિકા પર્વાધિરાજનો આજે ચોથો દિવસ છે. આજે કઈ પૂજાઓ થઈ? ઉપર માનુષ્યોત્તર પર્વત અને નંદીશ્વર દ્વીપની એક સમુચ્ચય પૂજન આજે થઈ. જો આપણે અત્યાર સુધી પાંચ મેરુ પર્વત અને એને આશ્રિત એટલે એની સાથે સંકળાયેલા બીજા અકૃત્રિમ જિનાલયોની પૂજન કરી હતી, હવે એના પછી આજે માનુષ્યોત્તર પર્વત ક્યાં આવ્યો છે? હા, એટલે જે ત્રીજો દ્વીપ છે, પહેલો દ્વીપ જંબુદ્વીપ, પછી પહેલો સમુદ્ર લવણ સમુદ્ર, પછી બીજો દ્વીપ ધાતકી ખંડ, બીજો સમુદ્ર કાળો નદી સમુદ્ર, અને પછી ત્રીજો દ્વીપ પુષ્કર દ્વીપ. આ પુષ્કર દ્વીપ જે છે એની જેટલી થિકનેસ છે એને અડધું ડિવાઈડ કરતો, આ થિકનેસની વચ્ચોવચ એક મોટો પર્વત છે, એનું નામ માનુષ્યોત્તર પર્વત છે. જેવી રીતના આપણે બંગડી હોય એને વચ્ચેથી આમ કાપી નાખીએ તો એના બે ટુકડા, બે ગોળ ટુકડા થાય ને, એક બહારનું ગોળ ને એક અંદરનું ગોળ. તો જે અંદરનું ગોળ છે એને તો પુષ્કરાર્ધ એ મનુષ્ય લોક કહેવાય છે, અને જે બહારનું ગોળ બચી ગયું પર્વતની પેલી બાજુ, ત્યાં પણ પુષ્કરાર્ધ બચ્યો ને પર્વતની ઓલી બાજુ, તો ત્યાં કોઈ મનુષ્ય જઈ શકતા નથી. ત્યાં તિર્યંચો હોય છે અને વ્યંતરદેવો રહે છે, બરાબર? ઓકે, હવે જો ઇન્ટરેસ્ટિંગ વાત, માનુષ્યોત્તર પર્વતની ઊંચાઈ કેટલી કોઈને ખબર છે? સુદર્શન મેરુની ઊંચાઈ કેટલી? જો મારે એક કરેક્શન કરવું છે, આપણે જે આગળના દિવસોમાં થોડીક કદાચ ભૂલ થઈ ગઈ છે, જે 1,00,000 યોજન અને 84,000 યોજન જે 5 મેરુની હાઇટ આપણે વાત કરી તો એ ટોટલ હાઇટ છે, એમાં 1,000 યોજન જે નીચે છે એ પણ ગણી લેવાનું, એટલે જમીનની ઉપર 99,000 અને 83,000 યોજન થાય છે, બરાબર? 84 છે ટોટલ, 84 છે. ફરીથી શું કહો છો? સવારના એવું કીધું, ચલો આપણે કન્ફર્મ કરીને કહેશું. મારા ખ્યાલથી તો 84 ટોટલ છે. હા ના, આપણે કન્ફર્મ કરીને કાલે કરેક્શન કરાવી દેશું. હા હા, તો હવે માનુષ્યોત્તર પર્વતની ઊંચાઈ કેટલી? ચલો કોઈ કહેશે, માનુષ્યોત્તર પર્વતની ઊંચાઈ પણ 84,000 યોજન છે. હવે જો નવાઈની વાત કેવી, વિદ્યાધર મનુષ્ય સુદર્શન મેરુ પર પાંડુકવન સુધી જઈ શકે છે, એટલે એટલી ઊંચાઈ સુધી, 1,00,000 યોજનની ઊંચાઈ સુધી જઈ શકે છે. પણ જ્યાં એ અઢી દ્વીપની સીમા આવે છે તો એ 84,000 યોજનની બાઉન્ડ્રીને ક્રોસ કરીને પેલી બાજુ જઈ શકતા નથી. તો કેમ નથી જઈ શકતા? તો કેમ કે પર્વત તો પૂરો થઈ ગયો ને, હવે ઉપર જગ્યા છે, હજી જઈ શકે ને મનુષ્ય, તો ઉપર જઈ શકે છે હજી. એવું નથી કે હાઇટ લિમિટેશન છે એટલે નથી ક્રોસ કરી શકતા. હા જો, બસ એવી જ યોગ્યતા છે એમની, એવી જ યોગ્યતા છે કે એમના જે એ વિદ્યાથી ચાલતા વિમાનો છે તો એ ત્યાં જઈને અટકી જાય છે. હા, એના માટે એક બહુ સરસ સ્ટોરી આવે છે કે એક વખત એક રાજા હતા, એ રાજા નામ હવે બધું યાદ નથી, સ્ટોરીમાં છે બધું, પણ એ રાજા હતા. તો એમને એક દેવ નંદીશ્વર દ્વીપના દર્શન કરતા જતા હતા, ઉપરથી એમણે જોયું કે દેવ પોતાની પૂરી રિદ્ધિ સાથે અષ્ટાની કપ પર્વમાં નંદીશ્વર દ્વીપના દર્શન કરવા જઈ રહ્યા છે. તો એમને પણ અંદરથી ભાવ થયો કે હું પણ જઈશ નંદીશ્વર દ્વીપના દર્શન કરવા. તો એના મંત્રીઓએ સમજાવ્યું, પણ સાહેબ મનુષ્ય જઈ ન શકે, અને આપણે તો આપણે વિદ્યાધર મનુષ્ય છે, આપણે કઈ અઢી દ્વીપને ક્રોસ કરીને નહીં જઈ શકીએ. પણ એમને એવું ને કે ના, હું તો જઈશ, મારે તો જવું જ છે. એટલે એમણે પોતાનું જે વિમાન આદિ કાઢ્યું અને જવા લાગ્યા. હવે થયું શું કે એ એજ સુધી પહોંચ્યા, ત્યાં જઈને વિમાન અટકી ગયું, વિમાન અટકી ગયું અને એ ત્યાંથી પડ્યા નીચે, અને ત્યાં એમનું મૃત્યુ થઈ ગયું. હવે એ મૃત્યુ થયું અને ત્યાંથી પોતે દેવ થયા, અને દેવ થઈને તરત નંદીશ્વર દ્વીપમાં પહોંચી ગયા. એટલે જેમની એવી તીવ્ર ભાવના હતી, તો એ જાતની તીવ્ર ભાવના સફળ તો થઈ, પણ જે આપણા જે આપણા સિદ્ધાંતોના નિયમો છે એનું ઉલ્લંઘન થઈને ક્યારે એવું થતું નથી. હા, એ દેડકાની પણ આવે છે ને, મહાવીર ભગવાનના સમોશરણમાં એમને જવું હતું દર્શન કરવા, તો શ્રેણિક રાજાના પગ નીચે આવી ગયો, હાથીના પગ નીચે, અને ત્યાંથી પછી દેવલોકમાં જઈને. હા, તો જેની એવી ભાવના હોય એ ભાવના પ્રમાણેનું ફળ મળે છે, પણ એવા સાથે એવા પુણ્ય પણ જોઈએ. તો એવી તીવ્ર ભાવના થાય તો એવા પુણ્ય બંધ થાય છે, તો એ જાતના ફળ મળે છે. પણ એ પણ જોગાનું જોગ છે, કાંઈ દર વખતે આવું થાય એવું જરૂરી નથી. નહીં તો આપણે એમ કહીએ કે ભાઈ મારી ભાવના છે, હું સમોશરણમાં જવા માંગુ છું અને અહીંથી કૂદકો મારે, તો એમ ન મળે કાંઈ. હા, તો ચાલો આપણે એ માનુષ્યોત્તર પર્વતની વાત થઈ. હવે માનુષ્યોત્તર પર્વતમાં અકૃત્રિમ જિનાલયો ક્યાં ક્યાં છે? ચાર દિશાઓમાં, પૂર્વ, દક્ષિણ, ઉત્તર, પશ્ચિમ, ઉત્તર, એ ચાર દિશાઓમાં ચાર જિનાલયો છે. એનાથી આગળ, આ તો બીજો દ્વીપ થયો, હવે બીજો સમુદ્ર, ત્રીજો દ્વીપ, ત્રીજો સમુદ્ર, ચોથો દ્વીપ, ચોથો સમુદ્ર, એના આગળ ત્યાં ક્યાંય જિનાલયો નથી. ખાલી સીધું આઠમા દ્વીપ નંદીશ્વર દ્વીપમાં જિનાલયો આવે છે. હવે જો બીજી વચમાં એક વાત ઇન્ટરેસ્ટિંગ આપણે એ પણ જોઈ લઈએ, જે આપણે મેરુ પર્વત પર જન્માભિષેક થાય છે ને, એ તો બહુ વાર છે ને હજી. હા, એ રૂચિકવર તો 13મો દ્વીપ, વચમાં 8મો નંદીશ્વર દ્વીપ આવ્યો ને. હા, 8મા દ્વીપ પછી 9-10 બી ખાલી છે. 11મા કુંડલવર દ્વીપમાં પાછો આવી રીતના પર્વત છે વચમાં, એ કુંડલવર દ્વીપમાં પાછો આવો જ પર્વત જેવી રીતના માનુષ્યોત્તર પર છે એવી રીતના છે, અને ત્યાંય પાછા 4 મંદિરો, અને પાછું 12મો ખાલી, પાછા 13મામાં પાછા આવી જ રીતે પર્વત અને 4 જિનાલયો. કોઈ પૂછે કે અહીંયા જ કેમ? હા, 8, 11, 13 એમાં જ કેમ, બાકીનામાં કેમ નહીં? એ નંબરમાં કઈ સ્પેશિયલ છે? તો એવું કાંઈ સ્પેશિયલ નથી, બસ એવી જ રચના છે. કેમ કે અકૃત્રિમ છે ને, કોઈ બનાવી નથી, તો એમાં કાંઈ લોજિક ચાલે નહીં કે અહીંયા જ કેમ, કોણે બનાવ્યા? કોઈ બનાવ્યા નથી, ત્યાં જ છે. હા, ત્યાં જ છે. એના પછી 13મા દ્વીપ પછી અસંખ્યાત દ્વીપો છે. અસંખ્યાત એટલે તમે એની ગણતરી ન કરી શકો એટલા બધા, અને ત્યાં એકે જગ્યાએ જિનાલયો નથી. એટલે બસ આવી જ વ્યવસ્થા છે. જો બીજો પોઈન્ટ હું એક કહેતો હતો કે મેરુ પર્વત પર જે જન્માભિષેક થાય, તો 5મો ક્ષીર સમુદ્ર છે, ત્યાંથી એનું જળ લઈ આવે. તો ત્યાંથી કેમ લઈ આવે? ના, એનું તો કારણ છે, યોગ્યતા નથી ત્યાં. એનું તો કારણ છે કે 5મા દ્વીપમાંથી શું કામ? જો લવણ સમુદ્ર તો ખારું પાણી છે, કાળો દધી સમુદ્ર છે તો એમાં જલચર જીવો છે, એટલે માછલી ને દેડકા ને બધું મળે. હા, એકવાર તમે 5મા દ્વીપ સુધી જો, પછી ત્રીજો દ્વીપ, સોરી ત્રીજો સમુદ્ર, ચોથો સમુદ્ર, તો એક છે ધ્રુતવર અને એક છે ઇક્ષુવર. ધ્રુતવર સમુદ્ર, ઇક્ષુવર સમુદ્ર, તો એ તો ઘી જેવું પાણી અને શેરડીના રસ જેવું પાણી, અને આ છે ક્ષીર સમુદ્ર, એમાં દૂધ જેવું પાણી. મારે કહેવાનો પોઈન્ટ શું છે, આ અઢી દ્વીપની બહાર, માનુષોત્તર પર્વતની બહાર જેટલા પણ સમુદ્ર છે એ સમુદ્રમાં ક્યાંય પણ જલચર જીવો નથી. માછલી, દેડકા, આ બધું એ ક્યાંય નથી. પાંચની એની આગળ પણ નથી, પાતો નજીક પડે પાંચમો એટલે ત્યાંથી પાણી એ. હા હું આવું એક મિનિટ, ત્યાં સુધી આવું એક મિનિટ. તો આ અઢી દ્વીપની બહાર જેટલા સમુદ્ર છે એ સમુદ્રમાં જો જલકાયિક જીવો તો છે, કે જલ જ જેનું શરીર છે એવા જીવો તો છે, પણ જે બીજા મોટા ત્રસ જીવો છે એવા નથી. ક્યાં સુધી નથી કે છેલ્લે આ જેવો માનુષોત્તર પર્વત છે ને, એવો જ એક પર્વત જે છેલ્લો દ્વીપ છે સ્વયંભૂ રમણ દ્વીપ, એની વચમાં પણ આવો એક પર્વત છે. જેવો પુષ્કર દ્વીપમાં વચ્ચે માનુષોત્તર પર્વત છે, એવી રીતના સ્વયંભૂ રમણ દ્વીપમાં એક વચમાં ત્યાં સ્વયંભૂ રમણ પર્વત છે, અને એની બહાર સ્વયંભૂ રમણ સમુદ્ર છે. એ સ્વયંભૂ રમણ પર્વતની પેલી બાજુ સ્વયંભૂ રમણ સમુદ્રમાં પાછા જલચર જીવો છે, અને ત્યાં જે બધા મહામચ્છ અને મગરમચ્છ મોટા મોટા અને મોટા મોટા કમળો જે એક ઇન્દ્રિયમાં બે, એક ઇન્દ્રિય કે બે ઇન્દ્રિય યાદ નથી, એમાં કમળ જે છે કમળ સૌથી મોટી અવગાહના વાળું ગણાય, તો એક યોજન મોટું કમળ છે ત્યાં સ્વયંભૂ રમણ સમુદ્રમાં. હા એક ઇન્દ્રિય હશે વનસ્પતિ કાય છે એટલે, એવું જ પછી બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય, તો બધા મોટા મોટા જીવો બધા ત્યાં છે. ખ્યાલ આવ્યો. ચાલો તો આપણે આ અકૃત્રિમ જિનાલયોમાં નંદીશ્વરની ને એની જનરલ ચર્ચા આપણે થઈ, એનું જે વિશેષ વર્ણન છે હજી આગળ જોશું. હા એ કેમ કે નજીક પડે એટલે, બાકી તો આગળના સમુદ્ર પણ બધા પ્રાસુક જ છે. આગળના પણ જે જો ધ્રુતવર ને ઈક્ષુવર ને સ્કીપ કરી નાખ્યા, કેમ કે ઘી જેવું પાણી છે અને ઈક્ષુ જેવું પાણી છે, તો એની આગળ પછી ક્ષીરવર સમુદ્ર, પછી આગળના બધા સમુદ્ર પણ પ્રાસુક જ છે, એમાં કોઈ જીવો ઉત્પન્ન જ નથી થતા, એટલે એનું પણ વાપરી શકાય. પણ હવે દેવોને હારથી લાવવું છે, ઓલા એકબીજાને હાથમાં આપી આપીને, તો જે નજીક પડે એ સમુદ્રથી લઈ આવે છે. હા હા, બાકી હવે મને એક પ્રશ્ન હંમેશા ઉત્પન્ન થાય, એનો કોઈ જવાબ નથી, નંદીશ્વર દ્વીપમાં ભગવાનના અભિષેક થતા હશે કે નહીં? રોજે રોજ નહીં પણ ક્યારેક તો થતા હશે ને, અને ત્યાંનું પાણી ક્યાંથી આવે એ ખબર નથી. એ આ પ્રશ્ન મારી પાસે જવાબ નથી આ તો. હા એટલે આ પ્રશ્નનો મારી પાસે જવાબ નથી, પણ કોઈકને મને વિચાર આવે છે એટલે હું તમને મૂકું છું, તમે કોકને પૂછજો, જવાબ મળે તો મને કહેજો કે અકૃત્રિમ જિનાલયના અભિષેક થાય કે નહીં પહેલું, અને થાય તો બીજું ત્યાં નંદીશ્વર દ્વીપમાં જલ ક્યાંથી આવે? ત્યાંના જ કોઈ લોકલ સમુદ્રથી આવતું હશે ને, કેમ કે બધા પ્રાસુક જ છે એટલે કાંઈ વાંધો નથી, ગમે ત્યાંથી લઈ શકે. હા હા, બીજી કોઈ વ્યવસ્થા એવી કરવાની જરૂર નથી. પણ હવે ખબર નહીં, જેવી રીતના જો અહીંયા આપણે અભિષેક, હા ના ત્યાં લોકલ દેવો પણ રહેતા હોય ભલે એ, હા ત્યાં પણ વ્યંતર દેવો તો રહે છે ને, વ્યંતર તો બધે જ રહે છે બધા દ્વીપોમાં, એટલે ત્યાંના પણ જે લોકલ દેવો અને બધા હશે એમાં રહેતા તો હશે જ. એમને પણ બર્ડન હોય કે ભાઈ મારે રોજ અભિષેક કરવાનો છે એવું પણ નથી પાછું, એટલે આમાં છે ને આ બધું ક્યાંય વર્ણન આવતું નથી શાસ્ત્રમાં, કેમ કે જેટલું શાસ્ત્રમાં આચાર્ય ભગવાન લખી શકે એટલું લખી ગયા, હવે પછી આપણને તો ઘણા પ્રશ્નો ઊભા થાય પણ એ બધાના જવાબ ખ્યાલ નથી એમ. હવે કદાચ મોટા શાસ્ત્ર વાંચીએ તિલોકસાર ને તિલોય પંડતી ને એમાં ક્યાંય હશે કદાચ, પણ બહુ આઈડિયા નથી આપણને. ચાલો હવે આપણે આપણો ચાલતો વિષય સમય સારજીમાં. હા હવે સમય સારજીમાં આવી જઈએ. જો ખરેખર તો જે માઘ નંદી મુનિરાજ હતા ને એમને તો નમોકાર મંત્ર બી યાદ નહોતો. શિવભૂતિ મુનિરાજ, સોરી શિવભૂતિ મુનિરાજ, નમોકાર મંત્ર બી એમને યાદ નહોતો. અને પોતાના સમ્યક દ્રષ્ટિ હતા, કેમ કે અંદરના ભાવોમાં સાત તત્વની ક્લેરિટી છે અને હું આત્મા છું એ ક્લિયર છે. ક્ષયોપશમ જ્ઞાનમાં યાદ નથી, એ બે વસ્તુ જુદી જ છે. તિર્યંચોને કેવી રીતના સમ્યક દર્શન હોય છે, એને થોડી કાંઈ બોલતા આવડે છે, પણ અંદર ભાવોમાં વસ્તુ ક્લિયર છે કે નહીં. એવી જ રીતે મુનિરાજને ભાવોમાં ક્લિયર હતું, તો ભાવ ભાવલિંગી મુનિરાજ હતા. પણ ક્ષયોપશમ જ્ઞાન એવું નથી, તો યાદ રહેતું નથી, ભૂલી જાય છે. પણ એ જે અંદર જે ભાવોમાં ક્લેરિટી છે, તો એમાં જ અંદર લીન થઈને એમને કેવળ જ્ઞાન પ્રગટ થયું. એટલે ક્ષયોપશમ જ્ઞાનનો રોલ કેટલો આપણે મોક્ષ માર્ગમાં એ સમજવા લાયક છે. ખાલી જે તત્વ નિર્ણય, તત્વ વિચાર, તત્વ નિર્ણય કરીને વસ્તુ સ્વરૂપ સમજીને સમ્યક દર્શન પ્રાપ્ત કરવા પૂરતો જ્ઞાનના ક્ષયોપશમનું કાર્ય છે. બાકી હવે આ બધું જે યાદ રહેવું, આની આ રચના છે, ઓલાની ઓલી રચના છે, એ તો એમ કહે ને કે ઓલું ઉદય જોગે યાદ છે. ઉદય ન હોય તો ભૂલી જવાય, અને ભૂલી ગયા તો બી શું, ખ્યાલ આવ્યો કે નહીં? હા, હવે સમજો આપણને કંઈક એવી બીમારી આવી જાય, બ્રેઇન ટ્યુમર કે કંઈ થઈ જાય, ઉંમર વધી જાય, ઉંમર વધી જાય અને ક્ષયોપશમ ઓછો થઈ જાય, તો કાંઈ પ્રોબ્લેમ નથી, એમાં શું પ્રોબ્લેમ છે? હા હા, બસ એટલું જ કાર્ય છે. જ્ઞાનનું કાર્ય એટલું છે કે શ્રદ્ધામાં સમ્યક દર્શન પ્રગટ કરે, બસ. આપણે જનરલી એવું કહીએ ને કે ભાઈ ઉંમર વધે છે તો શરીર નબળું પડે છે, પણ જે આપણી ઈચ્છાઓ છે આત્માની કે જે પણ, એ લૌકિકમાં આપણે જે કહીએ ને કે ભાઈ ઉંમર વધે તો શરીર નબળું પડે છે, પણ અંદરથી આત્મા તો એવો જ રહે છે, એમ કે આપણી ઈચ્છા, આપણું જે આપણા વિકલ્પો તો એવા જ રહે છે કે નહીં? બસ એવી જ રીતે ઉંમર વધે છે તો ભલે ક્ષયોપશમ જ્ઞાન ઓછું થાય છે, પણ એનાથી આત્માની ભાવના, આપણી જે શ્રદ્ધા, આપણા મોક્ષ માર્ગમાં કાંઈ ફરક નથી પડતો. આપણે પ્રોબ્લેમ શું છે? આપણે ક્ષયોપશમ ઓછો થયો એટલે હવે હું હીન થયો, મને નહીં આવડે, હવે યાદ નથી રહેતું, એમ કહીને પોતાને જ પાડી દઈએ છે. એ આપણો પ્રોબ્લેમ છે, બાકી પોતાને હીન માને છે, બાકી સાધક જીવને કાંઈ પ્રોબ્લેમ નથી. ચાલો આપણે ચાલતો વિષય જે સમયસારજી એમાં આવી જઈએ. આપણો શેનો વિષય ચાલે છે સમયસારજીમાં? ઉપાય ઉપેય અધિકાર. ઉપાય ઉપેય એટલે શું છે? કે મોક્ષ માર્ગ, સાધ્ય અને સાધકરૂપ ભૂમિકા, મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થવી. તો મોક્ષ માર્ગ શું છે? કે પોતાના જ્ઞાન માત્ર આત્માનો આશ્રય લઈને નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવું, એ મોક્ષ માર્ગ છે. અને સાધ્યરૂપ અવસ્થા શું છે? કે સિદ્ધ દશા. સિદ્ધ દશા એ સાધ્યરૂપ અવસ્થા છે. તો જો એમાં ગઈકાલે આપણે ઘણા કળશો જોયા ને ઓલરેડી. હવે ગઈકાલે આપણે જે આ હું દ્રવ્યથી અખંડ છું, ક્ષેત્રથી અખંડ છું, કાળથી અખંડ છું અને ભાવથી અખંડ છું, એવો ભાવ જોઈને એ જે છેલ્લો કળશ હતો, એ છેલ્લો કળશ આપણે જોયો કે એ અખંડતા કેવી છે, કે એમાં જ્ઞાન, જ્ઞેય, જ્ઞાતા એવા પણ ભેદ પડતા નથી. એ દ્રવ્ય કેવો રહે છે? એકરૂપ, એક પોતે અખંડ રૂપ. પોતાનું દ્રષ્ટિ ક્યાં ગઈ? પેલો જે બદલતો અંશ છે આત્માનો, એનાથી હટીને એક અખંડ વસ્તુ જે છે એના ઉપર દ્રષ્ટિ ગઈ, બરાબર. એ રીતે એ વસ્તુ માત્ર પોતાને જાણે છે, કે આવો જ્ઞાન માત્ર ભાવ હું છું એવો પોતે અનુભવ કરે છે. જોયું આ 271 નો ભાવાર્થ, છેલ્લી લીટી, પાનો નંબર 622. કોશિશ તો કરો, સામે રાખો તો ખરા, ક્યાંક તો લીટી મળશે ને. આપણને ગુજરાતી ભાષા ન આવડતી હોય ને તોય સામે શાસ્ત્ર રાખવાનું, ગુજરાતી હિન્દી જે પણ હોય, કમસે કમ અક્ષરો એકાદ બાર દેખાય તો ખરા ને. એ પછી ધીરે ધીરે આદત પડી જાય તો ભાષા આવડી જાય. તમને ખ્યાલ છે આ અમુક જે આપણા અમુક લોકો છે ને જોબ કરવા કેવી રીતના આપણે જાય ને, અહીંયા જર્મની જાય છે ને ચાઇના જાય ને બધી જગ્યાએ જાય ને. હવે અમેરિકા જાઓ તો વાંધો ન આવે, યુકે જાઓ તો વાંધો ન આવે, ત્યાં બધી ઇંગ્લિશ ભાષા ચાલે છે. પણ આવી બધી જગ્યાએ જાઓ, ફ્રાન્સ, જર્મની, રશિયા, ચાઇના, તો ત્યાંની તો ભાષા જ જુદી. હવે ત્યાંની ભાષા જુદી, હવે લોકો ત્યાં જાય અને આજુબાજુના લોકો જે વાતો કરતા હોય ને એ તમે ખાલી સાંભળો તો તમને મહિનામાં સમજાવવામાં આવી જાય કે એ લોકો શું વાતો કરે છે. કેમ કે ઈ ને ઈ જ શબ્દ રોજ કાને પડતા હોય કે નહીં, તો એ કાને પડતા શબ્દ એનાથી આપણને ભાવ પકડાવવા લાગે. અરે ત્યાંનું છોડો, આપણે અહીંયા ચેન્નાઈમાં આપણે જઈએ તો ધીરે ધીરે આપણને સમજાવવા લાગે કે નહીં કે તામિલમાં શું વાત કરે છે લોકો. તો પછી આ તો શાસ્ત્ર આપણા સામે રાખો અને પાંચ વાર ગુરુદેવ શ્રી બોલે છે એકને એક વાક્ય, અને નીચે અંડરલાઇન પણ છે, તમારે ક્યાંય ગોતવા જવાની જરૂરત ન પડે કે કયું વાક્ય ચાલી રહ્યું છે. અવાજ સાંભળો અને આંખેથી જુઓ તો કોરિલેશન થઈને ભાષા આવડી જ જાય, નો શું આવડે, ખ્યાલ છે. અરે જીવ પોતે જ્ઞાન સ્વભાવી છે, તો એને કયું જ્ઞાન ન થાય બોલો, કયું જ્ઞાન એને ન થઈ શકે? એવું કોઈ જ્ઞાન છે નહીં કે જે જીવને ન થઈ શકે, કેમ કે અંદરથી જ તો જ્ઞાન આવે છે. જો આ ગઈકાલે જ આવ્યું ને કે જ્ઞાન, જ્ઞાતા ને જ્ઞેય ત્રણે આત્માની સીમામાં જ છે કે નહીં, તો આ ભાષા આ કઈ સ્ક્રીન ઉપર નથી, એ પણ આપણા જ્ઞાનમાં જ છે ને. તો આપણા જ્ઞાનની જ અંદર બધું છે, તો કેમ પ્રગટ ન થાય? ખ્યાલ આવે છે ને, અંદરથી જ પ્રગટ થાય છે અને અંદરથી જ પ્રાપ્ત થાય છે. હવે જો આગળ આગળ વાંચીએ, બધાને મળ્યું 622-271 ની છેલ્લી લાઈન કે આવો જ્ઞાન માત્ર ભાવ તે હું છું, એ રીતે એ જ્ઞાની ધર્માત્મા પોતાને અનુભવ કરે છે. બરાબર. હવે જો વાત થોડી પાછી ફેરવી આચાર્ય ભગવાને કે ભાઈ આ તો એક અખંડ પર હું લઈ ગયો, જ્ઞાન માત્ર ભાવ હું ત્યાં સુધી પહોંચી ગયો, પણ અહીંયા જોવામાં તો આવે છે કે જીવને રાગાદી ભાવો થાય છે, પર્યાયમાં જે ક્ષણિક ભાવો થાય છે એ જોવામાં તો આવે છે, એટલે પાછી એના માટે પાછો 272મો કળશ કીધો. હા, એ જે પહેલા એમ શુદ્ધ નયની દ્રષ્ટિમાં લઈ ગયા હતા, હવે પાછું પ્રમાણમાં લઈ આવ્યા કે જો શું કહે છે 272. જો આત્મા મેચક અમેચક ઇત્યાદિ અનેક પ્રકારે દેખાય છે, તો પણ યથાર્થ જ્ઞાની નિર્મળ જ્ઞાનને ભૂલતો નથી, એવા અર્થનું કાવ્ય કાવ્ય કહે છે, કાવ્ય હવે કહે છે. જો આ મેચક આદિ શું છે હવે કહે છે, જો જ્ઞાની કહે છે કે મારા તત્વનો એવો સ્વભાવ છે કે કોઈક વાર તો તે આત્મ સ્વભાવ મેચક એટલે કે અનેક આકાર અશુદ્ધ દેખાય છે, અને કોઈક વખત મેચક અમેચક બંને રૂપ દેખાય છે, અને વળી કોઈ વાર અમેચક એટલે કે એકાકાર શુદ્ધ જ દેખાય છે. હવે આ કેવું, આનો શું મતલબ, ક્યારેક આમ દેખાય ક્યારેક આમ દેખાય, એનો શું મતલબ? હા, જો ફરીથી પહેલા ફંડામેન્ટલ્સ પર આવી જઈએ, વસ્તુનો સ્વભાવ કેવો છે કે દ્રવ્ય ગુણ પર્યાયાત્મક છે. બરાબર. હવે દ્રવ્ય ગુણ પર્યાય એટલે શું છે કે એક જ પદાર્થ છે, એ પદાર્થની વિશેષતાઓને એના ગુણો કહેવાય છે, અને એ જ પદાર્થની વર્તમાન અવસ્થાને એની પર્યાય કહેવાય છે. બરાબર. ત્યાં પ્રવચન સારમાં એક ગાથા છે કે જે સમયે આત્મા રાગ કરે છે એ સમયે આત્મા જ રાગી છે, ત્યાં વળી શુદ્ધાત્મા કંઈક જુદો છે અને રાગ કરનાર આત્મા કોઈ જુદો છે એમ નથી, આત્મા પોતે રાગી જ છે, અને જે સમયે આત્મા ધર્મ કરે છે તો આત્મા જ ધર્મી છે. ખ્યાલ આવ્યો ને. જે સમયે સોનું વીંટીનો આકાર લીધો છે તો સોનું વીંટી જ છે, વીંટીથી જુદું કંઈક સોનું છે એવું નથી. એટલે એનો મતલબ શું થયો કે કોઈ પણ પદાર્થને જોતા, ફરીથી જો ધ્યાનથી સાંભળજો, કોઈ પણ પદાર્થને જોતા એની પર્યાયો જ દેખાય છે, દ્રવ્ય સ્વભાવ ક્યારે દેખાતો નથી, એના ગુણો ક્યારે દેખાતા નથી, દેખાય છે એની પર્યાય, દેખાય છે એટલે જણાય છે, દેખાય છે જણાય છે જેમ લેવું હોય, એની પર્યાયો જ જણાય છે. જેવી રીતના આપણે આ ઠવણીને જોઈએ તો શેનાથી બનેલી છે, લાકડાની, તો એમાં લાકડું કઈ જુદું દેખાય છે કે ઠવણી જ દેખાય છે? દેખાય છે ઠવણી જ ને, પણ એની આપણે નજર એના મટીરિયલ ઉપર નાખીએ તો લાકડું દેખાય છે. હા હા, એ આપણે આપણા જ્ઞાનમાં એનાલિસિસ કરીએ છીએ. આ ઠવણીને જોતા આપણી નજર કોઈ એનું મટીરિયલ કયું છે એના ઉપર નાખીએ તો આપણે એ એનાલિસિસ આપણા જ્ઞાનમાં થાય છે કે આ પર્યાયમાં રહેલું દ્રવ્ય તે લાકડું છે. હા, પછી આની આની ડિઝાઇન કેવી છે? તો જો આની ડિઝાઇન આવી જે પણ આવી ક્રિસ ક્રોસ વાળી આવું આદિ આદિ છે, તો એ આપણી નજર હવે ક્યાં ગઈ? કે એની વર્તમાન અવસ્થા ઉપર ગઈ, એની પર્યાય ઉપર ગઈ. ખ્યાલ આવે ને? પદાર્થ તો પદાર્થ છે, એના ગુણો કયા છે? કે ભાઈ આગથી બળતું નથી, સોરી બળે છે, આગથી બળે છે, ઓલાથી ગરમીથી ગરમ થતું નથી, હા પાણી ઉપર તરે છે, આદિ આદિ એના ગુણો છે ને. તો એ ગુણો કઈ દેખાય છે? એ દેખાતા નથી, પણ એને જોઈને જ્ઞાનમાં એનાલિસિસ થાય છે. હવે એવી જ રીતે આત્મા કેવો દેખાય છે? જો આત્માનો જે શુદ્ધ સ્વભાવ છે, શુદ્ધાત્મા, એ ક્યારે દેખાતો નથી. દેખાય છે શું? કે એની પર્યાયો દેખાય છે. હવે પર્યાયો કેવી છે? કે જો ક્યારે શુદ્ધ છે, ક્યારેક અશુદ્ધ છે, અને ક્યારેક શુદ્ધ અશુદ્ધ બંને છે. તો પર્યાયો કેવી છે? સૌથી પહેલા તો કે પર્યાયો બદલતી અવસ્થા છે. પર્યાયો એ બદલતી અવસ્થા છે, ક્ષણિક છે. અને દ્રવ્ય કેવું છે? કે ત્રિકાળ છે, દ્રવ્ય હંમેશા રહેવાવાળું છે. હવે બદલતી અવસ્થાની પાછળ જ્ઞાન એનાલિસિસ કરીને નિર્ણય કરે છે કે જો હા, આ પોર્શન છે ટકતો પોર્શન છે. એ ટકતો પોર્શન ક્યારે દેખાતો નથી, ખ્યાલ આવ્યો કે નહીં? હા, તો આખું જે દ્રષ્ટિમાં જે ટકતા અંશને જોવાની કળા છે એ આખી જ્ઞાનમાં જ થાય છે. ખ્યાલ આવ્યો ને? ફરીથી, આખું જે ટકતા અંશ ઉપર નજર કરવાની કળા છે એ આખું જ્ઞાનનું કાર્ય છે. જ્ઞાનમાં પર્યાય નહીને ગૌણ કરીને દ્રવ્ય નહીને મુખ્ય કરવો, એ મુખ્ય ગૌણનું કાર્ય જ્ઞાનમાં થાય છે, બરાબર. પણ સામે રહેલો પદાર્થ કેવો દેખાય છે? કે પદાર્થમાં છે તો બે અંશ, દ્રવ્ય અંશ પણ છે અને પર્યાય અંશ પણ છે. પણ વર્તમાનમાં જે દેખાય છે પ્રગટ, એ પર્યાય અંશ દેખાય છે. હવે પર્યાય અંશ કેવો છે? કે જો આત્મા સંસાર અવસ્થામાં, મિથ્યા દ્રષ્ટિ અવસ્થામાં, તો રાગાદી વાળો જ દેખાય છે. જે જીવ પહેલી વાર સમ્યક દર્શન પ્રાપ્ત કરે, મને કહો, સૌથી પહેલી વાર કોઈ સમ્યક દર્શન પ્રાપ્ત કરે તો પહેલા કઈ અવસ્થામાં હોય? પહેલા મિથ્યાત્વ અવસ્થામાં જોઈએ ને. હવે એણે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ સમ્યક દર્શનમાં કર્યો કે એની પહેલા મિથ્યા દ્રષ્ટિ અવસ્થામાં કર્યો? અવસ્થા તો મિથ્યા દ્રષ્ટિ જ હતી પહેલા, અને પુરુષાર્થ કેનો કર્યો? સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો. કેવી રીતના કર્યો? કેમકે મિથ્યા દ્રષ્ટિ અવસ્થામાં રહીને એણે પોતાના આત્માને જુદો જોયો અને અવસ્થાને જુદી જોઈ. ખ્યાલ આવ્યો કે નહીં? મિથ્યા દ્રષ્ટિ અવસ્થામાં રહીને એણે પોતાના આત્માને જુદો જોયો અને રાગાદી ભાવ જે એના વિકારો છે એને જુદા જોયા. તો એ જે જુદા જોવાની કળા છે એને ભેદ જ્ઞાન કહેવાય છે. હવે આમાં ગુરુદેવ શ્રી આજે જ કીધું ને કે ભાઈ ઓલા ભાષા અને શરીર આદિ તો ક્યાંય રહી ગયા. હા, એ તો ક્યાંય રહી ગયા. હવે તો આત્માની સીમાની અંદર આવો. આખી કળા હવે જે જ્ઞાનમાં મુખ્ય ગૌણ કરવાની, ભેદ વિજ્ઞાન કરવાની, એ બધું આત્માની અંદર થાય છે. આઈ થિંક ગુરુદેવશ્રીએ ત્રણ વસ્તુ કીધી. એક તો કે જે એ બહારના પદાર્થ છે એ તો જુદા જ છે, એ આત્માની સીમામાં નથી. એના પ્રત્યે થયેલો જીવનો રાગાદી ભાવ એ પણ એક સમયની પર્યાયરૂપ વિકાર ભાવ છે. મારી નજર ત્યાં ગઈ એટલે થયો છે, બાકી મારી નજર પોતા ઉપર હોત તો એ થાત બી નહીં. એટલે મારા વિકારી પરિણામ છે, માટે મારી સત્તામાં નથી, જુદા છે. એને પણ કાઢી નાખ્યા. બહારનો પદાર્થ તો કાઢી જ નાખ્યો, મારી અંદર થયેલા રાગાદી ભાવો પણ મારા નથી, માટે કાઢી નાખ્યા. અને ત્રીજી વસ્તુ કઈ કીધી, કોઈને ખ્યાલ હતો? ના, એમણે કહ્યું કે ત્રીજી, આ જે રાગાદી ભાવોને જાણનારું જ્ઞાન, એ રાગાદી ભાવોને જાણનારું જ્ઞાન પણ એ જ્ઞાન પેલા રાગાદી ભાવથી થયું નથી. એ રાગાદી ભાવને જાણનારું જ્ઞાન પણ સમજો, જેવી રીતના પર પદાર્થ છે એ જ્ઞેય છે, તો એનો આકાર જ્ઞાનમાં પડે છે. તો જ્ઞાનાકાર કેવી રીતના થયો? એ જ્ઞેયને કારણે નથી થયો, એ તો જ્ઞાનની પોતાની શુદ્ધિને કારણે, એની પોતાની સ્વચ્છતાને કારણે થયો. હવે રાગાદી ભાવને જ્ઞેય લઈ લો, કે રાગાદી ભાવ જ્ઞાનમાં જણાય, આપણને આપણો ગુસ્સો જણાય કે નહીં? જણાય ને કે મને ગુસ્સો આવ્યો, તો એ ગુસ્સો એ ગુસ્સાને કારણે પેલું જ્ઞાન નથી થયું. કેમ કે ગુસ્સો જો ગઈકાલે બી થઈ ગયો હોય ને તો પણ હમણાં જણાય છે કે નહીં કે જો ગઈકાલે એવો થઈ ગયો તો અત્યારના તો છે જ નહીં એ રાગાદી ભાવ, તો પણ જણાય છે કે નહીં? તો એ જ્ઞાનની સ્વચ્છતાથી જણાય છે. તો એ જ્ઞાનની જે સ્વચ્છતા છે, એ સ્વચ્છતા તો મારો સ્વભાવ છે, પણ એની અંદર રહેલો જ્ઞેયાકાર એ મારો સ્વભાવ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આત્માની સત્તા કેટલી છે? કે ત્રિકાળી દ્રવ્ય ગુણાત્મક એક અખંડ પદાર્થ, અને એ પદાર્થમાં થતા, એ પદાર્થમાં જ્ઞેય, એ પદાર્થમાં પર્યાયમાં જુદા જુદા ભાવની ભાવરૂપ થવારૂપ યોગ્યતા, એ યોગ્યતા સહિત આખો અખંડ દ્રવ્ય તે હું છું. બરાબર, આવો તો દ્રવ્ય દ્રષ્ટિનો સ્વભાવ છે, પણ સામે પર્યાય સ્વભાવ પણ છે કે નહીં આત્મામાં? તો એ છે. તો એમાં કેવો સ્વભાવ થાય છે? તો જો ક્યારેક શુદ્ધ દેખાય છે, ક્યારેક અશુદ્ધ દેખાય છે, ક્યારેક બંને દેખાય છે. મિથ્યા દ્રષ્ટિ અવસ્થામાં તો અશુદ્ધ જ દેખાય છે, કેમ કે એને કન્ટિન્યુઅસ મિથ્યાત્વ ચાલે છે, કન્ટિન્યુઅસ રાગ દ્વેષ ભાવ ચાલ્યા જ કરે છે, તો અનેક આકાર દેખાય છે, અશુદ્ધ છે, અને હંમેશા જુદા જુદા રાગાદી ભાવ, જુદા જુદા જ્ઞેય ભાવ પર દ્રષ્ટિ જાય છે, માટે અનેક આકાર અવસ્થા છે. બરાબર, હવે સાધક અવસ્થામાં કેવા છે ભાવ? મિશ્ર છે. સાધક જ્યારે જીવ છે, હા, સમ્યક દ્રષ્ટિ છે અથવા મુનિરાજ છે, તો એક જ પર્યાયમાં એમને શુદ્ધતા પણ છે અને અશુદ્ધતા પણ છે. જેવી રીતના એક જ પર્યાયમાં અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજ્વલન, ચારે પ્રકારના કષાય ભાવ થાય છે ને, તો એ જીવને અનંતાનુબંધી નીકળી ગયા તો સમ્યક દ્રષ્ટિ હોય તો નીકળી ગયા, અને મુનિરાજ હોય તો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ, એના રૂપ ત્રણ ભાવો નીકળી ગયા, ખાલી સંજ્વલન કષાય રૂપ ભાવો છે. હવે જેટલા જેટલા રાગાદી ભાવ એમને છે, એટલું એટલો એમને ત્યાં અશુદ્ધતા છે, અને જેટલા રાગાદી ભાવ નથી એટલી એમને શુદ્ધતા છે. જેવી રીતના સમ્યક દ્રષ્ટિ જીવ છે અથવા મુનિરાજ છે, એમનામાં અને અરિયંત ભગવાનમાં જેટલો જેટલો ફરક છે એટલી એમના અશુદ્ધતા છે. એટલે એમને બંને રૂપ સ્વભાવ પર્યાયમાં દેખાય છે. અને હવે જે સિદ્ધ ભગવાન છે એમને કેવી અવસ્થા છે? કે શુદ્ધ જ અવસ્થા દેખાય છે, અને દરેક અવસ્થા શુદ્ધ શુદ્ધ સમાન છે, એક જેવી છે, એક જ નથી, એક જેવી છે. એટલે જો અહીંયા શું લખ્યું, એકાકાર છે, એકાકાર શુદ્ધ અવસ્થા છે. હા, જે અમેચક કહ્યું ને કે કોઈક વાર અમેચક દેખાય છે, એટલે કે એકાકાર અને શુદ્ધ દેખાય છે. તો એક આકારે જુદી જુદી પર્યાયો એવા ને એવી, એવી ને એવી થયા કરે છે, પણ એક જ પર્યાય છે એવું નથી. બરાબર, તો આત્મામાં આવી જુદી જુદી અવસ્થાઓ દેખાય છે, તો પણ પરસ્પર સુસંહત એટલે કે સુમિલિત, સુગ્રથિત, સારી રીતે ગૂંથાયેલી પ્રગટ શક્તિઓના સમૂહ રૂપે સ્ફુરાયમાન તે આત્મતત્વ. આ આત્મામાં કેટલી શક્તિઓ છે? અનંત શક્તિઓ છે. હવે અનંત શક્તિઓ એકબીજા સાથે કેવી રીતના ગૂંથાયેલી છે? કે બહુ સુમેળ રીતે ગૂંથાયેલી છે. એવું નથી કે આત્મામાં જ્ઞાન પણ છે અને સાથે સ્પર્શરસ ગંધવર્ણ પણ છે, કેમ કે એકબીજાની ઓપોઝિટ શક્તિઓ છે, એકબીજા સાથે રહી શકે એવી નથી. પણ હા, આત્મામાં એ જ્ઞાન પણ છે અને સુખ પણ છે, એમાં ક્રિયાવતી શક્તિ પણ છે, તો એમાં કોઈ ઓપોઝિટ નથી, એ બધા એક સાથે સુમેળ રીતે રહી શકે એવી શક્તિઓ છે. તો પરસ્પર સુસંહત એટલે કે સારી રીતે ગૂંથાયેલી પ્રગટ શક્તિઓના સમૂહ રૂપે સ્વરાયમાન તે આત્મતત્વ. આ આત્મતત્વ કેવું છે? કે એ શક્તિઓના સમૂહ રૂપે સ્ફુરાયમાન છે, એટલે કે આત્મામાં એ શક્તિઓ હંમેશા પ્રગટ, જાણે ઉછળતી છે એવી દેખાય છે. એની સ્ફુરણા, સ્ફુરણા કોને કહેવાય? કહે છે કે કોઈ વસ્તુ જાણી શકાય ને તો એને એમ કહેવાય કે આની સ્ફૂર્ણા થઈ. આપણે કહીએ ને કે ભાઈ મને આ, આપણને એમ કહે ને સિક્સ્થ સેન્સ કે મને કંઈક કંઈક, હા કંઈક નવું ક્લિક થયું, એને કહેવાય સ્ફૂર્ણા થઈ. તો આ જે આત્મામાં શક્તિઓ છે એ એની એવી સ્ફૂર્ણા નિરંતર ચાલુ જ છે, એમ કે નિરંતર એ જાણે પ્રગટ છે. સુરાયમાન તે આત્મતત્વ નિર્મળ બુદ્ધિવાળાઓના મનને વિમોહિત કરતું નથી, ભ્રમિત કરતું નથી. જે નિર્મળ બુદ્ધિવાળા એટલે કે જે અનેકાંતનું સ્વરૂપ સાચી રીતે જાણે છે, સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા છે, એને આવા પરસ્પર બે વિરુદ્ધ ભાવ કે એક ત્રિકાળીને ક્ષણિક, દ્રવ્ય સ્વરૂપ પર્યાય સ્વરૂપ, એવા ભાવ એને કન્ફ્યુઝ કરતા નથી, એને ભ્રમિત કરતા નથી, કેમ કે વસ્તુનું સ્વરૂપ સારી રીતે જાણી ગયા છે. જો જ્ઞાની ધર્માત્માઓ હોય, ગુરુદેવશ્રીના જીવનને જ આપણે જોઈ લઈએ તો એ એમની નિરંતર એમની ક્રિયાઓમાં છે, એમની ક્રિયાઓમાં નિરંતર છે. સવારના ઉઠીને આ બોલવું, ઓલું બોલવું, દિશાએ જવું, પછી દર્શન કરવા, પૂજન આદિ કરવી, પછી પ્રવચન આદિ કરવું, સ્વાધ્યાય કરવો, આરામ કરવો, જે પણ એમનું જે નિયમિત એમનું ડેઇલી શેડ્યુલ છે તો એ ડેઇલી શેડ્યુલમાં છે. માતાજીનું પણ તમે ડેઇલી શેડ્યુલ જુઓ તો આવે છે એક જગ્યાએ તત્વચર્ચામાં કે એમનું ડેઇલી શેડ્યુલ છે તો આમ આમ કરે છે. પણ એ જે કરે છે કરે છે કરે છે એ પર્યાયનો એંગલ છે કે જો આ કર્યું આ કર્યું આ કર્યું, એની સાથે ત્યાં આખું એક જાગૃત તત્વ નિરંતર મોજૂદ છે કે નહીં. તો પોતે આ હું કરું છું એમાં એકત્વપણું નથી રાખતા. પોતે પોતાનું એકત્વપણું ક્યાં રાખે છે કે હું તો આ રહ્યો, જો આ આ અખંડ તત્વ હું છું, આ બધું થઈ રહ્યું છે, હા ઠીક છે, એનું જ એના ટાઈમે થાય છે. એવી જ રીતે જો એ આપણને પણ નિરંતર આપણા જીવનમાં અત્યારના હજી સંસારી ભૂમિકા છે, હજી આપણે મુનિ દીક્ષા નથી લીધી, ગૃહસ્થિમાં રહીએ છે તો એ જાતના રાગાદી ભાવ થાય છે અને એને રોકી શકાતા નથી, એવા થાય જ છે. આપણી જે જે ભૂમિકા અનુસાર એવા રાગાદી ભાવ થાય છે. પણ પોતાનું એકત્વ આ મને થયા એમ કરીને જો ત્યાં નાખી દે છે તો પર્યાય બુદ્ધિ થઈ જાય છે અને જીવ મિથ્યા દ્રષ્ટિ રહી જાય છે. જેવી રીતના ઓલો કેમેરો છે ને, ત્યાં એ કેમેરો આખા સ્વાધ્યાય હોલને નિરંતર જ્ઞાતા ભાવે જાણ્યા કરે છે. એ કેમેરો નક્કી કરે છે અંદર કોણે આવવાનું, કોણે નહીં આવવાનું, અહીંયા કોણે કેટલી વાર બેસવાનું, પ્રવચન કેટલી વાર ચાલવાનું, એ કેમેરો નક્કી કરે છે, નથી કરતું ને, એ ખાલી જાણ્યા કરે છે કે ભાઈ હા જો આમાં શું ગતિવિધિઓ થઈ. બસ આપણા જીવનમાં એવી જ રીતે આપણા જીવનમાં છે ને બે ભાગ પડી જવા જોઈએ. એક ભાગ છે કે આ જે ડેઇલી શેડ્યુલમાં જે બધી ગતિવિધિઓ ચાલે છે, જે બધા પરિણામો થાય છે, એ બધું થાય છે, ચાલે છે, પણ સાથે બેકગ્રાઉન્ડમાં એક જ્ઞાયક ભાવ રહેલો છે જે આ બધાને જાણ્યા કરે છે બસ. અને એ બેકગ્રાઉન્ડમાં રહેલો જ્ઞાયક ભાવ તે હું છું, અને આ જે બહાર ચાલે છે એ તો બધી પર્યાયોની રમતો છે. ખ્યાલ આવે ને? આવો જે ભેદ આપણા જ્ઞાનમાં પડી જવો જોઈએ કે આપણા જ્ઞાનમાં પોતાની જાતને બે ભેદમાં પાડી દો કે આ જો આ અહીંયાથી આમ થયું જાણ્યું, આજે પ્રવચન 9:30 ચાલુ થયું તો જાણ્યું, આજે પ્રવચન 9:15 ચાલુ થયું તો જાણ્યું, રસ્તામાં અહીંયાથી ગયા અને કંઈક બહુ સરસ સુગંધ આવી તો જાણી, ઘરે જતા કંઈક નુકસાન થયું, કાચનો ગ્લાસ તૂટી ગયો તો જાણ્યું. અને ખાલી જાણ્યું નહીં, ત્યાં રાગાદી ભાવ થાય છે. જો એમ નથી કે ભાઈ ખાલી જ્ઞાયક ભાવ રહો, આપણે જ્ઞાયક દ્રષ્ટિ કરીએ તો એકે ઓલા ભાવ થવા જ ન જોઈએ, થવા ન જોઈએ બરાબર છે, પણ એ મુનિરાજની ભૂમિકામાં નહીં થાય, અત્યારના આપણી ગૃહસ્થની ભૂમિકામાં તો થશે જ. કંઈક તૂટી બૂટી જાય ઘરે તો કોઈને વઢી પણ નાખશું અને એ રોકી નહીં શકાય. પણ એની સાથે રહેલો એક જાણનાર ભાવ જુદો છે કે જો આવું થયું અને મેં જાણ્યું, જો મને ગુસ્સાના ભાવ આવી ગયા અને મેં જાણ્યા, અને ગુસ્સાના ભાવ આવીને વયા બી ગયા એને પણ મેં જાણ્યા. ખ્યાલ આવે છે ને? આવી અંદરમાં ભેદ દ્રષ્ટિ પડી જવી અને પોતાને પેલા જ્ઞાયક ભાવ તરીકે સ્થાપિત કરવો એને કહેવાય દ્રવ્ય દ્રષ્ટિ. આ પર્યાય ઉપર હવે આપણી આપણું વજન નથી. જો આ જ્ઞાની ધર્માત્માને આ જે કહે છે ને છેલ્લું વાક્ય કે આવું જે વિપરીત સ્વરૂપ છે એ જ્ઞાની ધર્માત્માઓને વિમોહિત કરતું નથી, કેમ કે જ્ઞાની ધર્માત્મા જાણે છે કે પદાર્થનો સ્વરૂપ, પદાર્થનો સ્વભાવ દ્રવ્ય પર્યાયાત્મક છે. તો દ્રવ્યથી પોતે ત્રિકાળ એવા ને એવા રહે છે અને પર્યાયમાં આવા સર્કસના ખેલ જોવા મળે છે. જેવી રીતના મુનિરાજ હોય તો મુનિરાજને એમની પર્યાયમાં જે થવા યોગ્ય ભાવ એમને પણ થાય કે નહીં? જેવી રીતના તમે સાંભળ્યું હશે ને કે મુનિરાજ 22 પરિષહોને જીતે છે. હા, તો 22 પરિષહ કયા કયા છે, કોઈને ખ્યાલ છે? એકાદ બે નામ. હા, મચ્છર કરડવું, હા, ક્ષુધા તૃષા, દંશ મશક, હા, આતપ આદિ. તો આ બધાનું જ્ઞાન મુનિરાજને થતું હશે કે નહીં? પરિષહ કોને કહેવાય? કે જે એમને થાય છે અને એમને એ જીતે છે. બરાબર ને? જે એમને થાય છે અને એમને જીતે છે. જીતે છે એટલે કે એના ઉપર લક્ષ્ય નથી આપતા અને પોતાના જ્ઞાયક ભાવ પર લક્ષ્ય આપે છે. એટલે મતલબ પેલું થાય છે અને જણાય તો છે ને. તો મુનિરાજને ભૂખ લાગતી હશે કે નહીં? ભૂખ લાગે છે, વિકલ્પ આવે છે ત્યારે તો આહાર લેવા જાય છે. હા, હવે આપણને ભૂખ લાગે તો આપણે કેવા આકુળી થઈ જાય કે અરે બહુ ભૂખ લાગી છે, જમવાનું આપો, આમ કરો, તેમ કરો, આમ કરો. અને મુનિરાજ શાંત ભાવે જાણે છે, હા લાગી છે, બરાબર છે. હું કોણ છું? હું એ નથી, હું તો આ જ્ઞાયક ભાવ છું, હું જાણનાર છું. મુનિરાજને ક્યારેક કંઈક વાગી શકે કે નહીં? હા, અને એમને વાગે અને આપણને વાગે, આપણને લોહી નીકળે છે, મુનિરાજને બી લોહી નીકળે છે. હવે મુનિરાજનું આખું વિચારસરણી કેવી છે? હા, અહીંયા વાયગું છે, લોહી નીકળે છે, જણાય છે. અને આપણું, અરે મને વાગી ગયું, અરે મારું આમ થઈ ગયું, મારું તેમ થઈ ગયું, અરે આ શરીર આપણું ક્યાં છે? હા, આ બેની દ્રષ્ટિમાં ફરક છે. કોઈ પણ એક ક્રિયા તો સેમ થઈ પણ જોવા જોવામાં ફરક છે. અને એ જોવાનો ફરક જે છે એ ભેદ જ્ઞાન છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જે જ્ઞાની ધર્માત્મા છે એને આવું પરસ્પર વિરુદ્ધ સ્વરૂપ વિમોહિત કરતું નથી. ચાલો આગળનો કળશ જોઈએ. હવે જો આ અનેકાંતનું જ પાછું મુખ્ય કરે છે, જો કે આત્માનો અનેકાંત સ્વરૂપ, એને પછીના કળશનો ઉપર, શ્લોકાર્થની ઉપર, આત્માનો અનેકાંત સ્વરૂપ, અનેક ધર્મ સ્વરૂપ વૈભવ અદ્ભુત અને આશ્ચર્યકારક છે એવા અર્થનું કાવ્ય કહે છે. આ અનેકાંત સ્વરૂપ કેવો છે? અદ્ભુત અને આશ્ચર્યકારક છે. અહીંયા જો આ ભાવાર્થમાં નીચે છેલ્લી લીટીમાં કીધું છે કે જ્ઞાનીઓને જોકે વસ્તુ સ્વભાવમાં આશ્ચર્ય નથી. મળ્યું ભાવાર્થની છેલ્લી લીટી? જ્ઞાનીઓને જોકે વસ્તુ સ્વભાવમાં આશ્ચર્ય નથી, તો પણ તેમને પૂર્વે કદી નહોતો થયો એવો અદ્ભુત પરમ આનંદ થાય છે. જો જ્ઞાનીઓને આ અનેકાંત સ્વરૂપ જોઈને કેવો આનંદ થાય છે કે અદ્ભુત આનંદ થાય છે. અને એની ઉપરની લાઈન જો કે અજ્ઞાનીઓના જ્ઞાનમાં આશ્ચર્ય ઉપજાવે છે કે આ તો અસંભવ જેવી વાત લાગે છે. મળ્યું ભાવાર્થમાં જ ઉપરની ત્રીજી લાઈન? કેમ કે જે અજ્ઞાની જીવ છે એ આ અનેકાંત સ્વરૂપને પહેલા તો સમજી જ નથી શકતા કે આવું કેવું કે દ્રવ્યથી આમ છે, પર્યાયથી આમ છે, બે એકસાથે કેવી રીતના હોઈ શકે? એક સાથે નિત્ય પણ છે, એક સાથે અનિત્ય પણ છે, એક સાથે ક્રોધ કરે પણ છે ને નથી પણ કરતા, એવું કેવું? હવે ક્રોધ કરે પણ છે ને નથી કરતા, જો આમ ખાલી કોઈ સાંભળે તો એમ લાગે કે ભાઈ આ તો તમે તમારી જાતને જ નેગેટ કરી નાખો છો એમ, કે કાં તો એવો ભાવ થાય કાં ન થાય, બે એક સાથે કેવી રીતના હોઈ શકે? પણ જો પર્યાયમાં એવો ભાવ થાય છે અને દ્રવ્યમાં એવો ભાવ નથી થતો તો કઈ અપેક્ષાથી વાત કહેવામાં આવે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ અપેક્ષાને જ્ઞાની ધર્માત્મા બરાબર જાણે છે તો એમને ક્યારે એક તો કન્ફ્યુઝન થતું નથી અને પ્લસ હવે કોઈ પણ સિચ્યુએશનમાં કેમ ન હોય એમને અંદરથી મહિમા કોની આવે છે કે દ્રવ્ય સ્વભાવની આવે છે. આ મનુષ્ય પર્યાય ક્ષણિક પણ છે, હા સોરી, આ મનુષ્ય પર્યાયથી આત્મા ક્ષણિક છે અને બાકી આત્મા પોતાના એંગલથી, પોતાના ત્રિકાળી સ્વભાવથી નિત્ય છે. હવે આ આયુષ્ય પૂરું થઈ જાય તો એનું દુઃખ કરવું કે ન કરવું? થાય કેમ છે? કેમ કે આપણી નજર એ પર્યાય ભાવ પર છે, એટલે આ શરીર પર છે, એટલે એને ખાલી જ્ઞાતા તરીકે જાણો તો ક્યાં દુઃખ છે? એ જ તો જ્ઞાની ધર્માત્મા એ જ કરે છે ને. જો આ સમતાનો પ્રશ્ન નથી, મેં પહેલા જ કહ્યું કે જે આ નિર્ણયનો પ્રશ્ન છે. કેમ કે જે જાતનું દુઃખ, સપોઝ આપણે મુનિરાજને હવે કમ્પેર નથી કરતા, કેમ કે મુનિરાજનો ચારિત્ર ભાવ બહુ ઊંચો છે એટલે એમનામાં સમતા ઘણી વધી ગઈ છે. આપણે તો અત્યારના આપણને એને સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને કમ્પેર કરીએ. હવે સમજો આપણને ફ્રેક્ચર થઈ જાય, સમ્યક દ્રષ્ટિને ફ્રેક્ચર થઈ જાય, તો આપણે જેવી રીતના લવારો કરીએ ને, અરે બહુ ઓ માં બહુ દુઃખે છે આમ તેમ, એવું સમ્યક દ્રષ્ટિ કરે કે નહીં? અરે કરે, કરે. કેમ કે એમને એવો સમતા ભાવ નથી હજી, પણ અંદર નિર્ણયમાં એમને પક્કો નિર્ણય છે કે આ હું નથી, આ હું ખાલી આને જાણું છું. એ જો આ નિર્ણયની ભૂમિકા કઈ જુદી જ છે. બોલો મને એક વસ્તુ કહો, આપણા ભાઈ બહેન મમ્મી પપ્પા કોઈ ગુજરી જાય, હા, તો આપણે એમનું મળદું 6 મહિના સુધી લઈને ફરીએ ખભા પર? આપણે એટલા બેવકૂફ છીએ? તો રામચંદ્રજી એટલા બેવકૂફ હતા? હા, કોણ નરકમાં ગયું? હા, ના પણ આગળના ભાવમાં તો ગમે તે ગતિમાં ગયા હોય. હા, જો આ તો એક સાંભળો, એ જીવને એ જાતનો રાગ હોવો જુદી વાત છે, અને અંદરમાં નિર્ણય હોવો કે ભાઈ હું આત્મા છું જુદું છે. અંદરમાં એવો નિર્ણય હોવો જુદો છે કે હું આત્મા છું, આ શરીર પણ મારું નથી, આ પર પદાર્થ મારા ક્યાં છે, પણ એ જાતનો રાગનો ભાવ જુદો છે. અચ્છા મને કહો, હા, જ્યારે રામ લક્ષ્મણની ને રાવણની લડાઈ થતી હતી અને યુદ્ધ ભૂમિમાં હોય અને તીર લઈને ઉભા હોય રામચંદ્રજી, તો એવો વિચાર કરે કે અરે આ પણ પરમાત્મા છે, હું પણ પરમાત્મા છું, એવો વિચાર કરે? ત્યારે તો એવો જ વિચાર આવે કે અરે દુષ્ટ, તે મારી પત્નીનું અપહરણ કર્યું, હું તને તો મારી જ નાખીશ, એટલો ક્રોધભાવ આવે. એના વગર યુદ્ધ કેવી રીતના થાય? અરે આપણે કીડીને મારી શકીએ? ન મારી શકીએ ને, અને સામે તો મનુષ્યને મારવાનો છે, તો એ કેવો તીવ્ર ક્રોધભાવ હશે. પણ એ ક્રોધભાવ જુદી વસ્તુ છે. અને ફરીથી ઓલા સીસીટીવીને હંમેશા યાદ રાખજો, અંદર પોતાના પરિણામમાં આ હું આ વસ્તુને જાણું છું, જો આવા ભાવ આવી રહ્યા છે અને હું જુદો છું, હું તો પેલો નાયક ભાવ છું અને આ પર્યાયમાં બધો ખેલ ચાલુ છે, એવો નિર્ણય એ જુદું છે. આપણા પરિણામોમાં હંમેશા આવો ભેદ જ્ઞાનનો નિર્ણય જો ચાલ્યા કરે, તો બહારમાં ભલે પર્યાયમાં બધા ખેલ ચાલુ છે, એ અનુસાર આપણા રાગ દ્વેષના ભાવ થાય છે, નથી થતા એવું નથી, થાય જ છે, કેમ કે આપણી ભૂમિકા અત્યારે એ જાતની છે. પણ જ્યારે એ અંદર શ્રદ્ધા એવી દ્રઢ છે, તો જીવ સમ્યક દ્રષ્ટિ છે. અવિરત સમ્યક દ્રષ્ટિ કોને કહેવાય? કે એણે હજી કોઈ જાતના વ્રત નથી, હજી એનામાં કોઈ જાતનો કંટ્રોલ નથી, એકે જાતની સમતા નથી, જરાય સંયમ નથી, પણ શ્રદ્ધા પાકી છે. હા, આ ચોથું ગુણસ્થાન છે ને, એટલે જ બહુ ડેન્જરસ છે, કેમ કે લોકોને સમજાતું જ નથી કે શ્રદ્ધાનો નિર્ણય શું અને ચારિત્રમાં સમતાના ભાવ શું. લોકો અહીંયા શ્રદ્ધાનો નિર્ણય સાઈડ પર, સીધું ચારિત્રમાં સમતામાં પહોંચી જાય છે. હા, કેમ કે દેખાય છે, આ ગુસ્સો પ્રગટ દેખાય છે. હવે કોઈ કે ભાઈ સમ્યક દ્રષ્ટિ અને આવો યુદ્ધ કરે, એવું કેવી રીતના બને? ચલો ભરત ચક્રવર્તી હતા, એમના પુણ્ય એટલા જોરદાર હતા કે 6 ખંડમાં એમને ક્યારે યુદ્ધ ન કરવું પડ્યું. પણ જે બાકીના ચક્રવર્તી થયા 11 બીજા, તો 6 ખંડ જીત્યા તો એમને જીતી ગયા હશે? એમાં જે છેલ્લા ચક્રવર્તી, એમનું તો પુણ્યહીન થતું જાય, તો એમને કેટલીય જગ્યાએ યુદ્ધ કરવું પડ્યું હશે, કેટલા લોકોને માયાચારીથી દબાવવા પડ્યા હશે, કેટલા લોકોને પાવરથી દબાવવા પડ્યા હશે, તો 6 ખંડ જીત્યા હશે કે નહીં? તો બોલો, આ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા કરે, શું કામ ન કરે? જીતે નહીં તો જીતે કેવી રીતના? શક્તિ હોય પણ દરેક જગ્યાએ શક્તિ ન વપરાય ને, કોઈ પણ દરેક જગ્યાએ યુદ્ધ થોડી કરવા બેસો તમે. શ્યામદામ દંડ ભેદ હોય કે નહીં, તો છ ખંડ જીતવા માટે બધા જ તો બધી નીતિઓ વાપરે, અને તોય એ ધર્માત્મા પછી દીક્ષા લઈને મોક્ષ જાય. તો હા, જો પાંડવો રમ્યા કે નહીં, એટલે સપ્ત વ્યસન અને પછી મોક્ષ ગયા કે. જો મારે કહેવાનો પોઈન્ટ જુદો છે કે જે અનેકાંત વસ્તુનું સ્વરૂપ છે, તો એક દ્રવ્ય સ્વભાવ છે, એક પર્યાય સ્વભાવ છે. હવે જે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે એ પર્યાયના બધા ખેલને જાણે છે, અને તો પણ અંદરથી મહિમા એમને દ્રવ્ય સ્વભાવની આવે છે, તો એમને કંઈક જુદો જ આનંદ થાય છે, જે છેલ્લી લાઈનમાં લખ્યું ને. હવે એનાથી આપણે આપણા પર શું ઇમ્પ્લિમેન્ટ કરવું કે ભાઈ આપણા જીવનમાં જે ચાલે છે ને એ ચાલશે, પણ પોતાના જ્ઞાનમાં ભેદ વિજ્ઞાન કરીને, જેવી રીતના પેલો કેમેરો વસ્તુને જાણે છે એવી રીતના આપણા બહારના સંયોગોને, પરિવારવાળાને, આપણા પરિણામને, બધાને એક જાણવાની પ્રેક્ટિસ પાડો કે બસ જો આને હું જાણી રહ્યો છું અને એ જાણનાર પદાર્થ હું છું, એવી અંદરથી જ્યાં મહિમા આવે. તો જો જીનેન્દ્ર ભગવાન જેવી રીતના લોકાલોકને જાણે છે, એમને કાંઈ દુઃખ છે, આટલું રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે, જીનેન્દ્ર ભગવાનને કાંઈ દુઃખ થાય છે? હા, કેમ કે જાણે છે. એવી જ રીતે જે જ્ઞાતા સ્વભાવને પકડે છે તો એને અંદરથી અતિન્દ્રિય આનંદ ઉત્પન્ન થાય છે. પહેલા જે વિકલ્પનો બોજો લઈને ચાલતા હતા ને, હા, એ વિકલ્પ બધા તૂટી જાય છે કે હવે મારે કંઈ કરવાનું રહ્યું જ નહીં, મારે ખાલી જાણવાનું, તો એ તો હું જાણું જ છું. દરેકે દરેક પર્યાય પોતાના ષટકારકથી થાય છે કે નહીં, હા થાય છે કે નહીં, ષટકારક ટોપિક ભણ્યા છે ને બધા, તો દરેક પર્યાય પોતાના ષટકારકથી થાય છે, તો મારે કંઈ કરવાનું રહ્યું જ નહીં, હવે કંઈ કરવાનું રહ્યું નહીં તો હું જાણું છું. આ રાગાદી ભાવ આવ્યા ગયા, થયા ગયા, મિથ્યાત્વ ભાવ થાય છે, થાય છે, એના ટાઈમે જશે. જો જે જીવે દ્રવ્ય દ્રષ્ટિ કરી છે એના મિથ્યાત્વ પરિણામ વયા જ જાય છે, પણ જ્યાં સુધી દ્રવ્ય દ્રષ્ટિમાં એટલી સ્વચ્છતા નથી, આત્માનો અનુભવ નથી, ત્યાં સુધી મિથ્યાત્વ ભાવને પણ આવી રીતના જોવાની આદત પાડો. ખ્યાલ આવે છે ને? હા, તો જીવનમાં કેવી સહજતા આવી જવી જોઈએ કે હા આ જે જીવન છે, હા બહુ એને ખેંચી તાણીને મારે આમ કરવું છે તેમ કરવું છે એવું કરવાની બહુ ઉત્પાત ન કરવો જોઈએ, પણ અંદર પોતાના જ્ઞાનમાં એવી તીક્ષ્ણતા હોવી જોઈએ. હા, એટલો ત્યાં અંદર જ્ઞાનમાં પુરુષાર્થ હોવો જોઈએ કે કેવી રીતના પોતાના સ્વભાવને અને રાગાદી ભાવોને જુદા પાડી પાડીને કે આ હું નથી આ હું છું એવો અંદર ભેદ વિજ્ઞાન કરવું જોઈએ. હવે આને કઈ ઉંમર નડે છે બોલો? શરીર પાંગળું હોય તો નડે છે કે નહીં? હા, કશું નડતું નથી. જીવ પોતાના જ્ઞાન સ્વભાવથી પોતે જ પરમાત્મા બને છે, બહારનું કઈ વસ્તુ કામમાં આવતી નથી. જો આપણે 272 નો ભાવ હજી પૂરો ખોલ્યો નથી, એને આપણે નેક્સ્ટ કાલે ફરીથી લેશું, અને જે ગુરુદેવશ્રી આગળ 273 જોશે, સોરી 273 આપણે પૂરું વાંચ્યું નથી, તો 273 ફરીથી વાંચશું, અને પછી ગુરુદેવશ્રી જે આગળ 274 કરશે તો એમાં આગળ આપણે જોડાશું. ચાલો જીનવાણી સ્તુતિ લઈએ. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ ઇસકે લિયે જિન વાણી માં કો વંદના શત બાર હૈ, વંદના શત બાર હૈ. બોલો ઋષભાદિ મહાવીર પર્યંત 2400 જિનેન્દ્ર ભગવાન નો. બોલો સિમંદરાદિ અજિત વીર્ય પર્યંત 20 વિહરમાન જિનેન્દ્ર ભગવાન નો. સમય સારાદી સમસ્ત દ્વાદશાંગ જીનવાણી માતાનો. હાલતા ચાલતા સિદ્ધ સમાન કુંદકુંદ આચાર્ય બાહુબલી મુનિન્દ્રાદી સમસ્ત આચાર્ય ઉપાધ્યાય સાધુગુરુ ભગવાનનો. આપણા અનંત અનંત ઉપકારી શ્રી કહાન ગુરુ દેવનો. પ્રશમ રસમાં મગ્ન પ્રશમ મૂર્તિ ભગવતી માતનો. શ્રીમદજી ટોડરમલજી આજી સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો. અષ્ટાનિકા મહાપર્વનો જય હો.